కుక్షిరత్నం శబ్దజేతరవాత్మనం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభు తత్వలోచనదాయకం. శ్రీమద్ రాజచంద్ర జ్ఞాన్ మందిర్ రాజ్కోట్, రవివార్ తారీఖ్ 8 జూలై 2007. శ్రీమద్ రాజచంద్ర వచనామృత క్రమ వార్ పత్ర స్వాధ్యాయ పత్రాంక 483. మోహమయ మహావద్ చోథ శుక్రవార్ 1950. పరమ స్నేహి శ్రీ సౌభాగ్య శ్రీ అంజార్ తమారా పత్రో పహోంచ్యా చే, તે સાથે પ્રશ્નોની ટીપ ઉતારીને બીડી તે પહોંચી છે. તે પ્રશ્નોમાં જે વિચાર જણાવ્યા છે તે પ્રથમ વિચાર ભૂમિકામાં વિચારવા જેવા છે. જે પુરુષે તે ગ્રંથ કર્યો છે તેણે વેદાંત આદિ શાસ્ત્રના અમુક ગ્રંથના અવલોકન ઉપરથી તે પ્રશ્નો લખ્યા છે. અત્યંત આશ્ચર્યયોગ્ય વાર્તા એમાં લખી નથી. એ પ્રશ્નો તથા તે જાતિના વિચાર ઘણા વખત પહેલાં વિચાર્યા હતા અને એવા વિચારની વિચારણા કરવા વિશે તમને તથા ગોષડિયાને જણાવ્યું હતું, તેમજ બીજા તેવા મુમુક્ષુને તેવા વિચારના અવલોકન વિશે કહ્યું હતું અથવા કહ્યાનું થઈ આવે છે કે જે વિચારોની વિચારણા ઉપરથી અનુક્રમે સદ અસદનો પૂરો વિવેક થઈ શકે. પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો પત્ર અને એમાં સૌભાગભાઈએ એક પ્રશ્નોની ટીપ બીડીને મોકલી છે, લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ, અને એ વિશે કૃપાળુદેવ સમાધાન આપે છે કે તમે જે પ્રશ્નો મોકલ્યા છે તે પ્રથમ વિચાર ભૂમિકામાં વિચારવા જેવા છે. આ બધા પ્રાથમિક ભૂમિકાની અંદર વિચારણાની પ્રારંભમાં એ વિચારવા યોગ્ય છે. જે ગ્રંથમાંથી વેદાંત પ્રકાશ નામનો ગ્રંથ ગયો હતો અને એમાં શરૂઆતની અંદર ઘણા લોકોને કૃપાળુદેવે પણ આમાંથી પ્રશ્નો પૂછ્યા હતા, તો કે જે પુરુષે તે ગ્રંથ કર્યો છે તેણે વેદાંત આદિ શાસ્ત્રના અમુક ગ્રંથના અવલોકન ઉપરથી તે પ્રશ્નો લખ્યા છે. આ એક વેદાંત દર્શનના આધારિત એમાંથી નીકળેલા પ્રશ્નો, એમાંથી એમણે આ પ્રકારનો ગ્રંથ તૈયાર કર્યો છે, પણ અત્યંત આશ્ચર્યયોગ્ય વાર્તા એમાં લખી નથી. કૃપાળુદેવને તો એમાંથી પણ એ દર્શનથી પણ એટલી ઊંચી ભૂમિકા છે કે જેથી કરીને એ લાગે છે કે એની અંદર કોઈ બીજું વધારે આશ્ચર્ય જેવું નથી. ઘણી ઘણી વસ્તુ આપણને ઘણીવાર કોઈ એવી રહસ્યવાળી લાગે, આશ્ચર્ય થઈ જાય, અહોભાવ આવે, પણ ઉપરની ભૂમિકાવાળાને શું થાય? એને થાય કે સહજ છે, જરા આગળ ઉપર સમજાશે. અત્યારે કદાચ જીવની ભૂમિકા યોગ્ય ન હોય તો જે વાત આજે ન પકડાય, આજે આશ્ચર્ય જેવી લાગે, એ જેમ જેમ વિચારની ભૂમિકા ઉપર થતી જાય, ઉર્ધ્વીકરણ થતી જાય, વિચારોનું ઊંડાણ આવે, વિચારોની ગહનતા આવે, વિચારોની વ્યાપકતા આવે, તેમ તેમ એને અમુક ગ્રહસ્યો આપોઆપ સમજાઈ જાય છે અને એ અંગેનો પછી કોઈ પ્રશ્ન પણ રહેતો નથી. અને તદ્દન સામાન્ય લાગે કે ના, આ વાત આમ જ હોય, કેમ કે એકવાર તત્વની દ્રષ્ટિ આવે, પરમાર્થની દ્રષ્ટિ આવે અને એના સત અને ઋત વચ્ચેના જે કંઈ સંબંધો છે એ જાણવામાં આવે, તો માત્ર સતને જાણવાથી કોઈ પ્રશ્નની સમસ્યાનો હલ નથી, ઋતને પણ જાણવું પડે. ઋત એટલે સત આધારિત જે નિયમો જગત ચાલ્યા કરે છે તે નિયમોને પણ જાણવા પડે, અને એની સમજણ ન આવે ત્યાં સુધી સતની વાત પણ પૂરેપૂરી પકડાય નહીં. તો સત અને ઋત, જેમ આ પૂદગળની, જીવની, એના પરિણામની, એની ક્રિયાશક્તિની આવી બધી વાતો સત અને રૂપ સાથે જોડાયેલી છે કે આત્મા સત છે, એમી પરિણમનશીલ છે, એ પણ એટલું સત્ય છે, એ ઋત છે. સનાતન નિયમ, અફર નિયમ એ ઋત છે. સૂર્ય ઉગે અને આથમે, ફૂલ ખીલે અને કરમાય, તો આ બધા એના નિયમો છે, એ અફર છે. અને અનાદિકાળથી સૃષ્ટિનો અને સતનો આ ક્રમ અને ક્રિયા પરિણામને કારણે જ્ઞાનીને તે સહજ છે, જીવન અને મૃત્યુ. તો ત્યાં સાહજિકતા ક્યારે આવે છે? કે જેને ઋતની શ્રદ્ધા છે, સતની સાથે ઋત, કે ભાઈ આ તો ક્રમ છે, જે પર્યાય ઊભી થઈ છે તે પર્યાય જવાની છે. ધ્રુવ જેમ સત છે એમ ઉત્પાદ અને વ્યય એ ઋત છે, એ પણ સત છે, પણ ઋત એનો ક્રમ છે, એનો નિયમ છે, એમાં ફારફેર શક્ય નથી, એમાં બદલ શક્ય નથી. જગતના જીવોને ઋતનો ખ્યાલ ન હોવાને કારણે એ પરિવર્તનની અપેક્ષા રાખે છે અને પરિવર્તન માટેનો પ્રયત્ન કરે છે. હવે પરિવર્તન તો થાય એમ નથી, કારણ કે એ ઋત આધારિત છે. જેમ જીવનની અંદર સુખ અને દુઃખ, તો જ્ઞાની કહે છે કે શુભાશુભના ઉદયને આધીન છે, આ ઋત છે, આ નિયમ તારે સમજવો પડશે, ગમે કે ન ગમે, માન્ય કર કે ન કર, એ અલગ વસ્તુ છે. પણ અફર નિયમ શું છે જગતનો? તો અફર નિયમ એ છે કે કોઈનું આપેલું દુઃખ તને કોઈ દુઃખ આપી શકે નહીં, અને તું પણ કોઈને સુખ આપી શકે નહીં. સુખ અને દુઃખ એ સ્વ અપેક્ષિત છે અને શુભાશુભ કર્મના ઉદયને આધીન છે. આ ઋત, આ નિયમ, આ પ્રક્રિયા, આ જગતનો ક્રમ, આ વસુંધરાનો ન્યાય, આ કુદરતનો કાયદો, આ કર્મનો સિદ્ધાંત, એ જો પકડાય સતની સાથોસાથ, કે જેમ આત્મા છે એમ એની બધી પર્યાયો એ પણ ઋતના આધાર ઉપર ચાલે છે. માટે કહેવું કે જેવો વાવું તેવો લણશો. નિયમ છે કે ભાઈ તમે લીંબોડી વાવી છે તો આમ્રફળ નહીં મળે, નિયમ છે. એ નિયમને ઋત કહે છે. અફર નિયમો અને એ પદાર્થના નિયમોને આજનું વિજ્ઞાન કહે છે. આજનું વિજ્ઞાન પણ કોઝ અને ઇફેક્ટ, કે આમ છે તો આમ થાય છે. જ્ઞાનીઓએ એને સત્તના પ્રદેશમાં, અરૂપી પ્રદેશના સંબંધની અંદર આ વિતરાગ વિજ્ઞાન પણ વ્યવસ્થિત કર્યું. તો વિજ્ઞાનનો કોમન સિદ્ધાંત જેને કહીએ એક જ છે કે કાર્ય અને કારણ જોડાયેલા છે. કારણ આપો તો કાર્યની ઉત્પત્તિ થાય, અને કાર્ય કારણને અવશ્ય અનુસરે છે. કાર્ય કારણને અવશ્ય અનુસરે છે. પછી જેટલા પ્રમાણમાં એ કારણ આપ્યું હોય તેટલા પ્રમાણની અંદર એ કાર્ય પરિણમે છે. હમણાં સવારના અમારે ચર્ચા ચાલે છે, એની અંદર અધ્યાત્મ સારમાં વાત આવે કે આશ્રમ અને સંવરના આધાર ઉપર બંધ છે, તો જેટલો આશ્રમ એટલું બંધનું પ્રમાણ વધારે, ને જેટલો આપણા પરિણામમાં સંવરનો ભાવ જેટલો વધારે એટલું બંધનું પ્રમાણ ઓછું. તો તારતમ્યતા કેવી રીતે નક્કી કરવી? તો એક જ સમયે ભાવની અંદર ચડ ઉતર ભાવ હોઈ શકે છે, તો તે આ નિયમ છે. નિર્જરા થાય તપથી, પણ ક્યારે થાય, કેટલી થાય? તો જેટલું જ્ઞાન એટલી નિર્જરા. જેટલા પ્રમાણમાં તપની ક્રિયા કરીએ તપથી નિર્જરા થાય એ નિયમ, પણ એની અંદર એ તપમાં જેટલું જ્ઞાન, જેટલો જીવનો ઉપયોગ, જેટલી જીવની શુદ્ધતા, તે શુદ્ધતાના પ્રમાણની અંદર નિર્જરાનું પરિણામ આવે. મેં એક ક્રિયા આખી તપની કરી એટલે નિર્જરા જ થાય એવું નથી, નિર્જરા પણ થાય અને પુણ્ય ઉપાર્જન પણ થાય, શુભ ભાવ પણ હોઈ શકે છે અને શુદ્ધની ધારા પણ હોઈ શકે છે. પણ કેટલા પ્રમાણમાં સાધકની તીવ્રતા કેટલી છે, એકાગ્રતા કેટલી છે, ચિત્તની નિર્મલતા કેટલી છે, આ બધા પાસા તેની અંદર પ્રતિધ્વનિત થાય, અને એને કારણે થઈને કોઈ અફર નિયમ નહીં. પણ નિયમ આ સમજી લે કે શુદ્ધતા હશે તો નિર્જરા થશે, કર્મ કરશે, નહીં તો કર્મનો ક્ષય ન થાય. તો આ પ્રકારના સત અને ઋતના નિયમો છે, અને આખું જગત, વિશ્વ, જીવ જગત અને ઈશ્વર એના વચ્ચેના સંબંધોનું સૂત્ર શું? આ જીવ અનાદિકાળથી સંસારમાં રહે છે, અને રહે છે તો જેમ સંસારનો ક્રમ ચાલે છે એમ જ રહી રહ્યો છે, એમાં એ બીજું શું કરી શકે? તો એનો નિયમ એ છે કે ભાઈ આ સંસારની અંદરના ઋતના નિયમ પ્રમાણે જીવન છે. એ ક્યાં સુધી લાગુ પડે? કે જ્યાં સુધી એ ઋતના નિયમને આધીન છે, કર્મ અને એના ફળને આધીન છે. પણ જ્યારે એનાથી પર થઈ જાય ત્યારે એ પોતે સિદ્ધ અવસ્થામાં પહોંચે છે, અને ત્યારે એ પૂર્ણ શુદ્ધ દ્રવ્ય જ્યારે થાય છે ત્યારે એમાં જે સંયોગી પરિણામ છે એ સંયોગી પરિણામ ઉત્પન્ન થવાની કોઈ સંભાવના નથી. તો અહીંયા આવા પ્રશ્નો પૂછ્યા છે, અને હવે કૃપાળુદેવે પહેલાં તો પ્રશ્નો પૂછ્યા હતા એના જવાબ આપ્યા હતા. એ કહે છે કે એ જાતિના વિચાર ઘણા વખત પહેલાં વિચાર્યા હતા, અને ત્યારે એવા વિચારની વિચારણા કરવા વિશે તમને તથા ગોસડિયાને જણાવ્યું હતું, તેમજ બીજા મુમુક્ષુને પણ એ વિચારના અવલોકન માટે કહ્યું હતું. અગાઉના 153 થી 165 સુધીના આંક છે એમાં નોંધની અંદર ઘણા ઘણા એવા પ્રશ્નો વેદાંતના છે, અદ્વૈતવાદના છે, અન્ય દર્શન આધારિત છે, ઘણા ઘણા પ્રશ્નો આવ્યા છે. અને શરૂઆતમાં આવા બધા પ્રશ્નો દર્શન મોહનો જ્યાં સુધી આ ચાલે છે ક્રમ, ત્યારે એ આખો જે વેદાય છે એ વેદવાની અંદર આવા બધા પ્રશ્નોમાંથી સાધક પસાર થાય છે, અને અનુભૂતિના આધાર ઉપર એને દર્શન થતું હોય છે. દર્શન થાય છે એટલે કોઈ આંખથી નથી દેખાતું, જ્ઞાનનો અંતરમાં પ્રકાશ થવો અને કોઈ તત્વની સમજ આવી જવી એને દર્શન, પારમાર્થિક ભાષામાં એને દર્શન કહે છે. કે એને દર્શન લાભ્યું, આત્માનું દર્શન થયું, તો કોઈ આત્મા બહારનો પદાર્થ છે અને એણે જોયો, જેમ આપણે ઘર મકાન વસ્તુ જોઈએ એમ આત્મા જોયો નહીં, એની જ્ઞાનની અંદર એવી શુદ્ધતા આવી કે એને પોતાના સ્વરૂપની પ્રતીતિ થઈ, નિસંદેહ થઈ, શંકારહિત થઈ. તો આવું જ્યારે દર્શન થાય છે પરમાર્થ માર્ગમાં એને દર્શન કહે છે. તો કેટલાય પ્રશ્નો આપણને ઊભા થાય, અને જ્ઞાનની ધારા સાધના જેમ જેમ આગળ વધે અને જ્ઞાન બળની અંદર આ મનન ચિંતન નિધિધ્યાસન અનુપ્રેક્ષા અને ધ્યાન એ જેમ જેમ થતા જાય, તેમ આપણે જેમ કહ્યું કે શરૂઆતની પ્રારંભમાં ઘણા વિષય અને ઘણા વિકલ્પ, જીવ જ્યારે વિચાર કરે ત્યારે ઘણા વિષય અને ઘણા વિકલ્પ, પછી વિષય ઘટતા જાય પણ વિકલ્પ એટલા જ રહે, થોડા વિષય ઘણા વિકલ્પ, પછી થોડા વિષય થોડા વિકલ્પ, છેલ્લે જતા જતા એક વિષય તો પણ ઘણા વિકલ્પ, અને એ અંતિમ ધ્યાનની અવસ્થામાં એક વિષય એક વિકલ્પ, અને એક વિકલ્પના ધ્યાનમાં જ્યારે સ્થિર થાય ત્યારે ધ્યેય ધાતા અને ધ્યાન એકરૂપ થાય, એ સમાપતિ થાય ત્યારે એક વિષય એક નહીં વિકલ્પ, વિકલ્પ જ નહીં, પોતાના સ્વરૂપ વિશે કોઈ વિકલ્પ નહીં. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું એ ભાવ નિર્વિકલ્પ, આ ધ્યાનની સમાપત્તિ કહેવાય. યશો વિજયજીએ એને એના પદમાં કહ્યું, ધ્યાતા ધ્યાય અને ધ્યાન એની એકરૂપતા થાય. એને કૃપાળુદેવે મૂળ માર્ગમાં કહ્યું, દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેયની અવિરોધ અને અભેદ ભાવે એકતા થાય ત્યારે તે આત્મારૂપ આ આત્મા થઈ જાય. એ આત્માની અવસ્થા નિર્વિકલ્પ જ. અને 13મા ગુણસ્થાનક ઉપર ગયેલા જીવની જે દશા છે એને નિર્વિકલ્પ દશા કીધી છે. હવે એને આત્માના શુદ્ધ સ્વરૂપની અંદર કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી. તો પ્રાપ્ત કરવાની છે નિર્વિકલ્પતા તત્વની બાબતમાં, અને એમાં એ બધા જગતના તત્વો વિચાર કરતા કરતા પોતે કોણ છે, જ્યાંથી પ્રારંભ થયો એનો જવાબ મળવો જોઈએ. પ્રારંભ ક્યાંથી કરવાનો છે? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વડગણા છે, રાખું કે એ પરિહરું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા.
મોક્ષ માળાના આ પાઠની અંદર કૃપાળુ દેવે 16.5 વર્ષની ઉંમરે આ પ્રશ્નને ઉકેલ બંને આપ્યા. પ્રશ્ન એ છે કે શું સ્વરૂપ છે મારું ખરું? આ ખરું શબ્દ બહુ મહત્વનો છે. આ સત્યની ઉપલબ્ધિ થાય, અંતિમ સત્ય શું છે? મારું સ્વરૂપ બદલાતું તો હું જાણું છું, એક જ જીવનની અંદર બદલાતું સ્વરૂપ, બાળ યુવાન તરુણ પ્રૌઢ, રોગી નિરોગી, સશક્ત અશક્ત, માનિત અપમાનિત સન્માનિત, આવા તો કેટલાય રૂપ પોતાના એક જિંદગીમાં હજારો રૂપ જોયા. સાચું કહ્યું, આમાં આમાં તું ક્યાં? આ એક. અને આવો જ્યારે વિચાર કરે ત્યારે આ પરિભ્રમણ અનાદિનું, જન્મ મરણ અનંત, ગતિ અનંત, ઇન્દ્રિયો જુદી જુદી પ્રકારની, યોનિ 84 લાખ, હવે આમાં હું હાચો કયો? હાજરી અપેક્ષા એ પોતે માને કે હું મિસ્ટર એક્સ વાય ઝેડ. બરોબર છે, આ તારી પ્રતીતિ છે, પણ હવે એની અંદર કેટલી અવસ્થા બદલાઈ ગઈ. એક એક્સ વાય ઝેડ એવો હતો કે જે બહાર નીકળતા લોકો નમસ્કાર કરતા હતા, અને ઈ ના એક્સ વાય ઝેડ બહાર નીકળે તો કોઈ જાણતો નથી ને કે આ લપ ક્યાં આવી. તો આ તારાય બદલાતા સ્વરૂપ છે, એમાં સાચો કયો? તું પણ એવરી ટાઈમ યુ આર નોટ એક્સેપ્ટેબલ. બધા જ સમયે તમે માનો છો એવા સ્વીકાર્ય બધે નથી, બદલાતું જાય છે. આવા પરિવર્તનશીલ સંસારના સ્વરૂપમાં, અને આ પરિવર્તન જ્ઞાનીઓને સમયે સમયે દેખાય છે, આપણને વર્ષે 5 વર્ષે દેખાય કે આમાં બદલ આવ્યો, આની અંદર બદલ આવ્યો, આની હવે ચડતી થઈને આની પડતી થઈ, આનો 10 કો બદલાણો. કેમકે 10 વર્ષે જ્ઞાન આપણને તો ફેરફાર થાય, 5 વર્ષે ખબર પડે કે કંઈક શરીર પાછું, રોજ પાછું પડે છે કાકા. તું 5 વર્ષની ક્યાં માંડેશ? શરીરનો ક્રમ છે, વૃદ્ધિ ને હાનિ એનો ક્રમ છે. પણ આપણી સમજ કેટલી બધી લેટ છે, વી આર 10 યર્સ બિહાઇન્ડ. ચાલુ સ્થિતિને સમજવામાં કેટલી વાર લાગે છે? 1 દશકાની. અને 10 વર્ષમાં તો કેટલા પાણી વયા ગયા, કેટલો કાળ વયો ગયો. તો આપણું નોલેજ એ ફ્રેશ કે વાસી? જ્ઞાનીઓ કે છે આ સત અને રુદ્રના નિયમો. આવું તમે વિચાર્યું તું, અને ત્યારે તમને વિચારવા માટે કહ્યું તું, કારણ કે કૃપાળુ દેવે સીધું જૈન દર્શોપનની વાત નથી કરી. જેની જેની સાથે મુલાકાત થઈ છે એને પેલા એ જે મતમાં હોય ને એ મતમાંથી એને ઉઠાવ્યો છે. પછી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી હોય કે આ સૌભાગ અને ગોસડિયા હોય, એ યોગ માર્ગનો અથંગ અભ્યાસી હતા, તો એને અહીંયાથી લીધા છે. કે આના જવાબ આપજો, તમે તમે આ પ્રશ્ન વિચારજો. એવા જે જે મુમુક્ષુ મળ્યા તે તે મુમુક્ષુને જે તે ભૂમિકામાં હતા તે તે ભૂમિકાની એટલી જેટલી એમની સમજ હતી ત્યાં એમને પ્રશ્નો ઉપર ઉઠાવવા માટે જુદા જુદા પ્રશ્નો આપ્યા. કાનો વિચારો સીધે સીધું ન કીધું કે આ વિતરાગ માર્ગ છે ને આ સિવાય તારું કલ્યાણ નથી. અને પછી પ્રશ્નો આવ્યા એટલે કે છે કે અમે તમને આ જાતિના વિચાર તો ઘણા વખત પહેલાં કહ્યા હતા, તમને કીધા હતા, ઘોસડિયાને કહ્યા હતા, બીજા મુમુક્ષુને પણ કહ્યા હતા. ખંભાતની અંદર કરસનદાસભાઈ એ જઈને તર હતા, અને એને દર્શન પરિષદ હતો જબરજસ્ત. આ દર્શન પરિષદ વેદવામાં જીવને જે ભૂમિકા છે એમાંથી આગળ વધે તો દર્શન પરિષદ વેદાય. જો અહીંયા ગાંઠ વાળીને બેસી રહીએ તો દર્શન પરિષદ વેદાય નહીં, અને દર્શન પરિષદ ન વેદાય તો દર્શનની ઉપલબ્ધિ થાય નહીં, સત્યની ઉપલબ્ધિ ન થાય. સત્યની ઉપલબ્ધિ મંથનમાંથી થાય, ચિંતનમાંથી થાય, આની પ્રક્રિયા છે. એક જબરજસ્ત જ્ઞાનનું મંથન ચાલે અને એમાંથી સત્યની ઉપલબ્ધિ થાય. એ મંથન વખતે કેટલા વિકલ્પ, કેટલા સંદેહ, કેટલા વિક્ષેપ બહારના, પોતાની માન્યતાના, પોતાના અભિપ્રાયના, પોતાની જાણકારીના, આ બધા વિક્ષેપ,
આ બધી વિપરીતતાઓ, આ બધા સંદેહ, આ બધામાંથી પસાર થતો જાય એ સાધક એકલો જ છે. પોતાની વિચારધારાનું જ્યારે મંથન કરે છે ત્યારે એક પછી એક ક્રમની અંદર એના વિષયો ઘટતા જાય છે, એના વિકલ્પો ઓછા થતા જાય છે, અને છેલ્લે એ એક વિકલ્પ ઉપર આવે છે કે હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય એવો આત્મા છું. જગતના જે જે મહાપુરુષો જેણે આવી આત્મ સાક્ષાત્કારની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે, એ આ એક નિશ્ચય ઉપર અડગ બનીને ઉભા રહ્યા ત્યારે એમનું અલગ વ્યક્તિત્વ જગતે જોયું. મહર્ષિ રમણ કહીએ, રામકૃષ્ણ કહીએ, આ બધાએ પોતપોતાની ભૂમિકાએ નિર્વિકલ્પ થયા પોતાના સ્વરૂપ બાબતમાં. આઈ એમ ડિવાઇન, હું એક દિવ્યતાનો અંશ છું. પછી આ લૌકિક, આ જાતિગત, આ આયુગત, આ જીવનગત એકેય અવસ્થા સાથે એને પોતાની જાતને જોડી નહીં, અને આપણે આ એકેય અવસ્થાથી હજી મુક્ત થઈ શકતા. એક એક અવસ્થા સાથે આપણું લગાવ એટલો જ જોડાયેલો છે, માન સન્માનની વાત હોય, પ્રીતિ અપ્રીતિની વાત હોય, ઈષ્ટ અનિષ્ટતાના મૂલ્યાંકન હોય, બધા વર્તમાન પર્યાય સાથે જોડાયેલા છે. જ્ઞાની વર્તમાન પર્યાયથી પર થાય એટલે હદ સુધીની ઊંચાઈ પકડાવી દે, પછી જ્ઞાનના ગ્રંથોમાં ઊંચાઈ આવે, વચ્ચેની સ્થિતિ બહુ ન આવે. વચ્ચેની સ્થિતિ સાધકે પોતે એ અનુભવવી જોઈએ. ગીતાની અંદર સીધી વાત કરે કે નૈનમ છેદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, મને શસ્ત્રો છેદી શકશે નહીં. આ અવસ્થામાં પોતાના સ્વરૂપનો વિચાર કે મને શસ્ત્રો છેદી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, મેઘ ભીંજવી શકે નહીં, વાયુ સૂકવી શકે નહીં, જગતની કોઈ પ્રકૃતિ મારો નાશ ન કરી શકે, હું અવિનાશી શુદ્ધ ચૈતન્ય છું, સત છું તો ત્રિકાલા બાધિત છું, આ એને બધાથી પર પોતાની અવસ્થાનું જ્યારે એ શ્રદ્ધાન કરે, અને એવું શ્રદ્ધાન કે સાંભળનારને એની પ્રતીતિ આવે કે આ જે કહે છે એવી જ અવસ્થામાં આ છે. સમ્યક દર્શનની અંદર આવી અવસ્થામાં જ્ઞાનીઓ કહે છે કે એ ત્યારે સંભાવી બને છે. શાંતિનાથ સ્વામીના સ્તવનની અંદર આનંદ ગંજી મહારાજ 16મા સ્તવનમાં આ કહે છે બધું, કે એને નિંદા સ્તુતિ સમગણે અને જુદી જુદી પ્રકારનું, હે પ્રભુ મારું આ ધર્મનું આ સ્વરૂપ જેમ જેમ સમજાતું જાય છે તેમ આવા દ્વંદ્વમાંથી હું પર થતો જાઉં છું. ઈ થતો થતો એટલી ગાથાઓ સ્તવનની લખી છે અદ્ભુત, આનંદ ગંજી લખતા જાય અને પોતાની જાતને ઊંચી કરતા જાય. એ કરતા કરતા કહ્યું કે આ બધા દ્વંદ્વથી હું પર છું. પછી છેલ્લી અને છેલ્લેથી ચોથી પાંચમી ગાથામાં લખું, અહો અહો હું નમો મુજને નમું રે, હું તો મને જ પોતાને નમસ્કાર કરું છું. પોતાની જ સ્થિતિ એવી નિર્વિકલ્પ થતા એટલો એને અહોભાવ આવે છે. એ કહે છે ઓહો મારું આ સ્વરૂપ, એ બોલનાર અને કથનાર હું, મારા એ સ્વરૂપને નમસ્કાર કરું છું. કેવી અદ્ભુત દશા હશે. જેમ કૃપાળુદેવે એક પત્રની અંદર આ નમસ્કાર કર્યા, અવિચ્છિન્ન આત્મધ્યાન જેના વિશે વર્તે છે એવા શ્રી રાયચંદને નમસ્કાર. હવે નમસ્કાર લખવાવાળા રાયચંદભાઈ છે અને નમસ્કાર કરવાવાળા રાયચંદભાઈ છે, પણ નમસ્કાર થાય છે એ પર્યાયના રાયચંદ, અને જે નમસ્કાર જેને કર્યો છે એ સ્વરૂપની અંદર આત્મા જે રાયચંદથી પર છે. આટલી જ્ઞાન અવસ્થામાં પણ મારું સ્વરૂપ એ આથી પણ પર છે, એને હું નમસ્કાર કરું છું. અદ્ભુત વાત. પરમાર્થ માર્ગની અંદર સાધનાનું જેમ જેમ પરિપક્વતા થાય, સાધનાની પુષ્ટતા થાય, અને સાધના જ્ઞાનની, મનનની, ચિંતનની, કર વિચાર તો પામ, આ યુગ મંત્ર છે શ્રીમદ રાજચંદ્રજીએ આપેલો. સાધનાનું સચોટ સૂત્ર જો કોઈ હોય તો કર વિચાર તો પામ, પણ વિચારની અંદરના શરતો છે એ તો શાંત ભાવ અને એકાંતમાં વિવેકપૂર્વક વિચાર થવા જોઈએ, અને વિચારને વૈરાગ્ય અને ઉપશમ આધાર છે. વૈરાગ્યના આધાર ઉપર વિચાર એ સાચી દિશામાં નહીં જાય, રોકાઈ જશે. અનેક પ્રકારના મોહના વિકલ્પ આવવાને કારણે આપણો વિચાર રોકાઈ જશે, એ આપણને શુદ્ધ સ્વરૂપના અંત સુધી નહીં લઈ જાય. એટલે કર વિચારતો પામ એ જબરજસ્ત શ્રીમદ રાજચંદ્રજીની દેન છે. આ યુગ પુરુષ છે, આ યુગનો મંત્ર છે. કર વિચારતો પામ એ યુગ મંત્ર છે. પણ એ વિચાર એણે શાંત ભાવે, વિવેકપણે, અને એ વિચાર એણે વૈરાગ્ય અને ઉપશમ એનો આધાર છે. 506 કે વિચારને આધાર છે, આધાર વિના વિચાર ન હોય. અને 706માં કીધું કે સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય વિચાર ઘણું કરીને ઉત્પન્ન થતો જ નથી. સત્પુરુષના અભાવમાં વિચાર છે, વિચાર નથી. એ બધા સ્વચ્છંદ છે, એ વિચારોના વમળ છે. વિચારોના વમળ તો આપણને પણ ઘણા છે. વિચાર વાયુ જેને આપણે કહીએ, ઊંઘે ન આવે આખી રાત વિચાર થતા થતા. પણ વિચાર કેના હોય? સંસાર લક્ષી હોય, અનિત્ય પદાર્થના હોય. એ પદાર્થ ઊંઘ ક્યાંથી આપે? ચિંતાના વિચારો ઊંઘ કેવી રીતે આપે? ના આપી શકે. તો એ વાત એ સરસ રીતે કહ્યું છે કે અમે વિચાર્યા હતા, તમને પણ વિચાર કરવા જણાવ્યું હતું અથવા બીજાને કહ્યું હતું. એ વિચારોનું શું ફળ હતું? શરૂઆતમાં પ્રારંભમાં આ બધા આધ્યાત્મિક વિચારો છે. જુદા જુદા દર્શનમાં વાત તો અધ્યાત્મની કરી છે. દરેક દર્શનમાં મુક્તિ, આત્મા, કેમ કે આત્મા જ્યાં કેન્દ્ર સ્થાને નથી ત્યાં અધ્યાત્મ નથી. અધ્યાત્મ અને ભૌતિકતા બેની અંદર ફરક શું? બેઝિકલી કે અધ્યાત્મ સંસ્કૃતિ, અધ્યાત્મ પરંપરા એ કેવળ ભારતની અંદર છે અને જગતની અંદર ઘણા છે દર્શનો, પણ એનું બેઝ છે ભૌતિક, મેટર. અહીંયા સ્પિરિટ, સ્પિરિટ ઇઝ ધ બેઝ અને ધ મેટર ઇઝ ધ બેઝ. તો ભૌતિકવાદના આધાર ઉપર છે, એ ભૌતિક વિજ્ઞાન ઉપર ચાલે છે. અધ્યાત્મના આધાર ઉપર છે, એ અધ્યાત્મના વિતરાગ વિજ્ઞાન ઉપર ચાલે છે. તો જ્યાં આત્મા કેન્દ્રમાં છે અને જ્યાં શરીર કેન્દ્રમાં છે, એકમાં જ્યાં ત્યાગ કેન્દ્રમાં છે પેલામાં ભોગ કેન્દ્રમાં છે, એકમાં જ્યાં કર્તવ્ય કેન્દ્રમાં છે ત્યાં અધિકાર કેન્દ્રમાં છે, અભિમાન કેન્દ્રમાં છે અહીંયા સમર્પણ કેન્દ્રમાં છે. મૂળભૂત ફેર થઈ આખો મૂળભૂત, અને ત્યાં સુધી વાત બેસે જ નહીં. ગમે તેટલો પશ્ચિમનો વિજ્ઞાની હોય તો આ વાત એને બેસતી નથી, ન બેસે. અને અહીંનો કદાચ અજ્ઞાની હશે પણ અધ્યાત્મવાળો હશે તો એને એમ કે ખાવ પીએ અને મોજ કરો એ જ જિંદગીનું સાર્થક્ય છે. એ ખાઈ પીએ મોજ કરે પણ મનમાં એને કે આ સાચું નથી. કદાચ કોઈ પૈસા આપી દે તો એમ કે પૈસા મળ્યા બધું કર્યું પણ ભાઈ એ સાચું સુખ નથી. એટલે અહીંના કે છે કે હલો તમને અમેરિકા બધા મા બાપને લઈ જાય તો કે ના ભાઈ હો ત્યાં તારા ગામમાં બધું છે પણ અમને સુખ નથી. એ સુખ એને કયું જોઈએ છે? સ્વરૂપ સાથેનું જાણે અજાણ આ ધરતીનું ધાવણ છે, આ ધરતીની હવા છે કે એને સ્વરૂપ તરફ કંઈ ને કંઈ અંશે પણ એ પેદા થયો છે એનું કારણ પણ એ છે. એટલે એ અઢળક વૈભવની વચ્ચે યાદ કોને કરે? પોતાના સ્વરૂપ. એ વાત તમારી બધી બરોબર પણ જોઈ એવી શાંતિ. આ વાત બે સંસ્કૃતિ, બે પ્રવાહ, આ તત્વ, આ બેઝિક દ્રષ્ટિ એ વિચારવામાં લેવી પડે. સદ અસદનો વિવેક થશે. અધ્યાત્મની કોઈ પણ વિચારધારા લેશો તો સદ અને અસદનો વિવેક થઈ શકે. સદ અને અસદનો વિવેક દેહ અને ચેતન, શરીર તે હું નથી અને હું તે શરીર નથી, આ સદ અને અસદના વિવેકનો આધાર. સદ અને અસદ આ જીવન છે એ સર્વસ્વ નથી, પરભવની સાથે જોડાયેલો છે જીવ, પૂર્વભવ સાથે જોડાયેલો છે, પુનઃભવ સાથે પણ જોડાયેલો છે. પૂર્વજન્મને પણ અંદર શ્રદ્ધાન છે અને પુનર્જન્મનું પણ શ્રદ્ધાન છે. કોઈ એમ કે જલસા કર લે મરી જાય, જે કંઈ અત્યારે ખાઈ પી દુરાચાર અધર્મ અનિતિ જે કંઈ કરી લે ને પછી શું વાત? એ કોઈ કે ઉપદેશ તમે દે એને હજી મનમાં સમાધાન નથી. મરી જશો આ ક્યાંક ક્યાંક ભોગવવા પડશે, અને પોતે કદાચ ભોગવી રહ્યો હોય તો પણ એમ કે સાલા કયા જન્મના આડા આવતા હશે એ ખબર પડતી નથી. અત્યારે તો એવું કાંઈ કર્યું નથી પણ આવી વ્યાધિ, શરીરના આવા રોગ, આવી ઉપાધિ, આવા સંઘની અંદર આવી પ્રકારના ત્રાસ થાય, પીડા થાય, વ્યથા થાય, એવી પ્રકારના સંજોગો ઊભા થાય. કાંઈ આપણે તો આપણો ક્યાંય દોષ દેખાતો નથી ત્યારે મનમાં વિચાર શું કરે કે ભલે અત્યારે દેખાતો નથી પણ સાલું ક્યાંક આપણે કાંઈ કર્યું હશે. કંઈક આપણું કંઈક સમથિંગ ઇઝ સમવેર રોંગ. ક્યાં રોંગ છે આઈ કેનોટ આઈડેન્ટિફાય, એમ હું પિન પોઈન્ટ નહીં કરી શકું, પણ મનની અંદર એ શંકા છે ને કે ક્યાંક આ પ્રકારનું આપણાથી અવઘટિત થયું છે, એનું આ પરિણામ છે. અને જો અત્યારે અવઘટિત થાય છોડશે તો પાપની કસક, પાપનું છુપું વેદન, એ આ સંસ્કૃતિનો પ્રભાવ છે. સદ અસદનો વિવેક છે. હવે કાળ દોષથી અને આ પાશ્ચિમાત્ય અસરથી આ સંસ્કૃતિમાંથી આપણે ઝડપથી નીકળતા જાય છે. જે સમસ્યા આપણને છે એ હવેની પેઢીને તો અમથી નહીં આવે ઇંગ્લિશ મીડિયમમાં, કેમ કે એને આ કોઈ વાત સાથેનો સંબંધ જ રહેવા દીધો. દેશને નાશ કરવો હોય, રાષ્ટ્રનો નાશ કરવો હોય, કોઈ સમાજનો નાશ કરવો હોય તો એના માણસોને મારી નાખવાની જરૂર નથી, પણ એનું પ્રેરણા બળ, એની સંસ્કૃતિ, એની પરંપરા, એના ઉપર ઘાત કરો, એને ભૂલાવી દો, એને કાઢી નાખો. અને શિક્ષણ જ એવું દો કે જે મેકોલોએ કીધું કે હવે હું કાળા અંગ્રેજ પેદા કરીશ આ દેશમાં, અને એ ઠરાવ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે પસાર કર્યો કે આ શિક્ષણ પદ્ધતિ મૂકો, હું એવું મૂકીશ અને લોકો એમ માનશે કે જેટલા ભણેલા ગણેલા એટલા સુખી, ભણેલમાં તો ભણવું તો જોઈ, અને જે ભણશે એનામાં શ્રદ્ધા કઈ આવશે? પશ્ચિમની. આનો નકાર થશે એમ ધીરે ધીરે કરતા પેઢી દર પેઢી આ લુપ્ત થતું જાય છે. સમાજ પોતાના મૂળથી જુદો પડી જાય, જીવનના સ્ત્રોતથી જુદો પડી જાય, એ જ સમાજનું મૃત્યુ છે. કોઈ છોડને મારવા માટે એને કાપવાની જરૂર નથી, એને મૂળમાંથી સહેજ ખેંચી લ્યો, વાત પૂરી થઈ ગઈ. આજ નહીં તો કાલ બે દિવસ પછી જોશો એટલે સાવ નિષ્પ્રાણ થઈ જશે. એમ સમાજને એના પ્રેરણામાંથી ખેંચી લ્યો, વાત પૂરી થઈ ગઈ. આવી પ્રકારનું જ્ઞાની કહે છે કે બીજા દર્શન, અધ્યાત્મ દર્શનના વિચાર કરો, વિચારનો એક લાભ થશે, સદ અસદનો વિવેક થશે, અને જેનામાં વિવેક જાગે છે એને જ સત્યની ઉપલબ્ધિ થાય છે. જો વિવેક નથી તો જ્ઞાન, તત્વજ્ઞાન ગમે તેટલું ઊંચું હોય, તત્વજ્ઞાન ગમે તેટલું ઊંચું હોય એનાથી નિવેડો નથી. એકાંતનું તત્વજ્ઞાન કેટલું ઊંચું, શુદ્ધ 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 હોટચાની વાત કરે પણ નિવેડો નથી, કારણ વિવેકનો અભાવ છે. વિવેક શું કહે છે કે અનેકાંત સ્વરૂપ છે વસ્તુનું, વિપરીત ધર્મો છે એક જ પદાર્થમાં, વિપરીત શક્તિઓ પણ છે, અને એને કારણે થઈને જુદી જુદી પ્રકારની અવસ્થા અને એ વ્યવહાર અને નિશ્ચય આ બંનેને માનવો પડે. કરવું શું તો પરમાર્થને લક્ષ્યમાં રાખી અને એ પરમાર્થ તરફ દોરે એ બધા વ્યવહારને માન્ય કરવો જોઈએ. વ્યવહાર વ્યવહારની તરીકે લોભ કર, આ વિવેકનો અભાવ. વિવેકનો અભાવથી સત્યની ઉપલબ્ધિ ન થાય. વ્યવહારમાં તો વિવેક કર, કયો આપણને પોષક છે, કયો સાધક છે, કયો બાધક છે, એ કરી શકાય, પણ સમૂર્ગો નાશ કરવો એ ન ચાલે. એક જ તત્વને પકડી લઈશું તો એ નહીં ચાલે, કારણ કે સંયોગીમાં રહેલો જીવ છે. ગઈકાલે થોડી એક વિચારણામાં આવી હતી કે બંધની વાત એટલે શું, બેનું અસ્તિત્વ જ તો બંધ કે એકના અસ્તિત્વ બંધ છે, તો સિદ્ધને જ બંધ હોય. અવસ્થા સંયોગી છે, કોઈ પણ કારણથી બંધ છે એ છે હકીકત છે. એ કૃપાળુ દેવે સરસ શ્રદ્ધા આપી છે કે કોઈ પણ કારણથી તેને બંધ દશા વર્તે છે એ વાતનો ક્યારેય પણ સંશય પ્રાપ્ત નહીં થાય. આ ભૂમિકા છે. જો ભૂમિકા સાચી હશે, આ વિવેકની ભૂમિકા છે કે હું ગમે તેટલું આત્માને શુદ્ધ 100% માનું તો પણ એને બંધ દશા છે એ હકીકત છે. આ વિવેક છે મારો. આ વિવેકનો અભાવ કરું, વિવેકની આંખે પાટા બાંધી દઉં તો એનાથી આત્મદર્શન ન થાય. જેને આત્મદર્શન કરવું છે એને વિવેકથી ચાલવું પડશે. એટલે કૃપાળુદેવે જે મોક્ષ માર્ગ આત્મસિદ્ધિમાં આપ્યો, આવો વિવેક સભર મોક્ષ માર્ગ, પૂર્ણ સદવિવેકનો ઉદય, જે એમણે મોક્ષ માળામાં કહ્યું કે મનુષ્ય જન્મમાં જ
એ શક્ય છે. એ આપણને પાઠ બધા વિવેકના આપ્યા, પત્રોની અંદર, પદની અંદર, આત્મસિદ્ધિમાં, મૂળ માર્ગમાં એની વિવેકની વાતને મૂકી. એટલે અહીંયા કહ્યું છે કે જે વિચારોની વિચારણા ઉપરથી અનુક્રમે સદ અસદનો પૂરો વિવેક થઈ શકે. આપણે પણ જે વાંચીએ, માનો કે બહારનું વાંચીએ છીએ અને વિવેક ન જાગ્યો, તો એક વાંચ્યો ચિત્રલેખાનો લેખ વાંચ્યો કઈ નહીં, પછી વાંચ્યા પછી વિવેક શું જાગ્યો? સદ અસદ વચ્ચેનો સ્તુતિ નિંદાનો વિવેક જાગે એની વાત નથી થતી, લોક નિંદામાં ચડી જાય એની વાત નથી થતી. તમને વિવેક શું જાગ્યો? એ છાપું વાંચ્યું, વિવેક શું જાગ્યો? એ કોઈનું વ્યાખ્યાન સાંભળ્યું, વિવેક શું જાગ્યો? જ્ઞાની તો કહે છે કે જગતની એક એક ક્રિયા જો ને તને વિવેક જાગવો જોઈએ. સંધ્યાના રંગ પુરાયા અને વિખરાયા, જ્ઞાનીને વિવેક જાગ્યો. જ્ઞાની સાધનામાં હતો અને એમાં સાંજે આંખ ઉઘડી અને તે સમયે એનું ધ્યાન આકાશમાં ગયું અને આકાશમાં સંધ્યાના વાદળો સરસ મજાના રંગબેરંગી, એમ થાય કે અદભુત, આ કોણે આવા રંગ પૂર્યા હશે. અને એને વિચાર કર્યો અને વિચારમાંથી થોડી વાર પછી તો એ બધા વાદળો એ સંધ્યાની લાલીમાં, એ કાલીમામાં ફેરવાઈ ગઈ અને આને વિવેક જાગ્યો. ઓહો, આ જ સ્વરૂપ છે. એ ક્યારેય સનાતન નથી, એ ક્યારેય શાશ્વત નથી. શાશ્વત તો હું જોનારો, લાલીમાને પણ મેં જોઈ અને કાલીમાને પણ મેં જોઈ. બાળા દી વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય. ઓહો, મેં બાળક અવસ્થા જોઈ, શિશુ અવસ્થા જોઈ, કુમાર અવસ્થા જોઈ, કિશોર અવસ્થા જોઈ, તરુણ અવસ્થા જોઈ, યુવાન અવસ્થા જોઈ, વૃદ્ધ અવસ્થા જોઈ, પ્રૌઢ અવસ્થા જોઈ, રોગી અવસ્થા જોઈ, નિરોગી અવસ્થા જોઈ, જર્જરિત જોયો, રોતો જોયો, હસતો જોયો, આ બધાનો મારું જોનાર હું એકલો રહ્યો, આ તો બધું બદલાતું ગયું. અને જોતા 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 ઓલું બધું ખતમ થઈ જશે, પોતાનો વિનાશ પણ પોતે જોઈ શકે છે.
જીના અનુભવશ્ય ઉત્પન્ન લયનું જ્ઞાન તેથી જુદા વિના થાય કેમે ભાન.
આ સિદ્ધાંત કે જેના ઉત્પન્ન લઈનું જ્ઞાન જો જેના અનુભવમાં હોય એ એનાથી જુદો ન હોય તો એને ઉત્પન્ન લઈનું જ્ઞાન થઈ શકે, સંભવી શકે નહીં. તો જેટલું જેટલું ઉત્પન્ન લઈનું જ્ઞાન જે જે વિષય વિશે તને વર્તે છે ત્યાં એટલો વિવેક આવે કે હું એનાથી જુદો છું. કેટલો માર્ગ સરળ થઈ ગયો, વિવેકનો ઉદય થવો જોઈએ. સદ અસદ શું વિનાશી છે, શું અવિનાશી છે, શું ક્ષણભંગુર છે, શું શાશ્વત છે, શું જીવ છે, શું અજીવ છે, ક્યાં જડ છે, ક્યાં ચૈતન્ય છે, બંનેની અવસ્થા જુદી, લક્ષણ જુદા, ધર્મ જુદા, ગુણ જુદા, પર્યાય જુદી, એક સમયની પર્યાય એ પણ જુદી. પણ જેટલી સૂક્ષ્મતા વિચારની આવે એટલા આ બધા દર્શન થાય. જડતામાં અને મૂળતામાં આ બધું એકરૂપ જ લાગે. આવું શરીર અને પોતે જુદો છે, ચેતનવંત આત્માના જડ શરીર તો પણ એકપણું એને લાગે, દેહમાં હું પણ લાગે. કેટલી જડતા, મૂળતા કેટલી, અને પાછો કહે કે મારો આઈક્યુ આંખ ઘણો ઊંચો છે, પણ દેવાવાળો જ બેવકૂફ છે, પછી આમાં અમારે ક્યાંય સર્ટિફિકેટ જોવું? તારો આઈક્યુ આંખ કોણે કીધું કે 2 લાખ લપોર સંઘને કીધું તો ઓલો કે લે 1.25 લાખ, કેને દેવા છે ને કેને લેવા છે. જગતની અંદર આ બધા માનપત્રોનો સન્માન ને લેબલ ને હાઈ ને ટોપ ને આ બધા બધું જ પૈસાથી થઈ શકે છે. કોથળીએ જોર હોય તો તમે દુનિયાના બાદશાહ તરીકે તમારું નામ ઉભું કરાવી દો. આ બધી અત્યારે તો કોમર્શિયલાઇઝેશન ચાલે છે, બધું પદનું, પ્રતિષ્ઠાનું, માનનું, સન્માનનું, બસ પૈસા દો બધું હાલે છે. એની વાત અહીંયા તો સદ અને અસદના વિવેક ઉપર જાત. વિવેકથી તું મહાન છું કારણ કે મનુષ્ય પર્યાયમાં છું. અન્ય પર્યાયમાં આ વિવેકનો ઉદ્ભવ સંભવિત નથી. મોક્ષ મારા પાઠ 4. તો કૃપાળુદેવ કહે છે કે અદભુત છે આ પર્યાય, પૂર્ણ સદવિવેકનો ઉદય છે. પૂર્ણ સદવિવેક એટલે અનાદિથી જે જન્મ મરણ છે એની બદલે તું અમરતાની વાતમાં ચાલી શકીશ, શાશ્વતતામાં જઈ શકીશ, સતને અવધારી શકીશ. ત્રિકાળાબાધિત છે આ તારો વિવેક છે, આટલું સામર્થ્ય તને કોણ આપશે? આ પર્યાયની અંદર વિચાર કરીશ તો આ વિચારથી તને આ સામર્થ્ય તું પ્રાપ્ત કરી શકીશ. યુ શેલ એટેઇન, તું મેળવી શકીશ. કર વિચાર તો પામ કે જાણ, ઘણી વાર કહું છું હું તો આ જાણ નથી પામ છે. યુ શેલ એટેઇન ઇટ, માત્ર યુ શેલ નો ઇટ નહીં, તું જાણી નહીં પામી શકીશ. રિયલાઇઝ, કન્ટેમ્પલેટ ટુ રિયલાઇઝ ધાય સેલ્ફ, ધીસ ધ પાથ ઓફ રિયલાઇઝેશન. આ કોઈ પદાર્થ મળે ને બતાવવાનો છે એ વિષય નથી ત્યાં, કે મારી પાસે આ નહોતું આજે મળ્યું એટલે લ્યો બતાવું છું એમ નથી. આ આત્મા છે એ મને રિયલાઇઝ થઈ ગયો, આજ સુધી અનુભવમાં આવતો નહોતો. હવે મારે કોઈને પૂછવા જવાની જરૂર નથી અને કોઈના પ્રમાણપત્રની પણ આવશ્યકતા નથી. આ રિયલાઇઝેશન, આને કહેવાય આત્મ સાક્ષાત્કાર. કૃપાળુદેવે શબ્દ મૂક્યો આત્મસિદ્ધિ, આત્માની ઓળખથી આત્માની સિદ્ધિ સુધીની વાત એ મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગનું સ્વરૂપ આત્માની ઓળખથી આત્માની સિદ્ધિ, ઓળખાણ કરાવી માટે છે નહીં. આત્માથી શરૂ કર્યું તો લાસીજી એ તો અહીંયાથી શરૂ કરી અને એને તે તો પ્રભુએ, એલા નહોતો તો ક્યાંથી આપ્યો? જુઓ ચમત્કાર આત્મસિદ્ધિની અંદર કેટલા ચમત્કાર છે, કે શું કીધું તું તે માટે છે નહીં આત્મા, તે ભૂમિકા તો એને છે નહીં. મારું આજ સુધીનું નોલેજ સાહેબ, મારો અનુભવ, મારું ડાપણ અને મારી કેટલી ડિગ્રી છે તમને ખબર છે? હું તમને કહું છું કે છે નહીં આત્મા, અને એ કહે છે કે તે તો પ્રભુએ બોલો. આ આત્માની ઓળખથી આત્માની સિદ્ધિ સુધીનું શાસ્ત્ર એ મોક્ષ માર્ગ. આ આવો મોક્ષ માર્ગ અચૂક કીધો કૃપાળુદેવે, અવિરોધ નહીં પણ અચૂક. એટલી અદ્ભુત વાત છે. હાલ 7-8 દિવસ થયા, શારીરિક સ્થિતિ જ્વરગ્રસ્ત હતી. હમણાં 2 દિવસ થયા, ઠીક છે. કવિતા બીડી તે પહોંચી છે, તેમાં આલાપિકા તરીકેના ભેદમાં તમારું નામ બતાવ્યું છે અને કવિતા કરવામાં જે કંઈ વિચક્ષણતા જોઈએ તે બતાવવાનો વિચાર રાખ્યો છે. કવિતા ઠીક છે, કવિતા કવિતા અર્થે આરાધવા યોગ્ય નથી, સંસાર અર્થે આરાધવા યોગ્ય નથી. ભગવદ્ ભજન અર્થે, આત્મકલ્યાણ અર્થે જો તેનું પ્રયોજન થાય તો જીવને તે ગુણની ક્ષયોપક્ષમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપક્ષમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં કે સમાધિ થઈ નહીં, તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. ઘણીવાર ભક્તિના ભાવો હોય ઉભરા આવે એટલે કાવ્ય પણ રચના કરે. એવું સૌભાગભાઈ અને એમના કોઈ સત્સંગી સાથીઓએ આવા થોડાક રચના કરીને કૃપાળુદેવને મોકલાવી છે અને એનું કેટલું બધું સૂક્ષ્મ અવલોકન કરીને કહ્યું છે કે એમાં તમે ભેદમાં તમારું નામ પણ એવી રીતે ગોથી લીધું છે, બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ કાવ્ય મેં કર્યું છે અને કવિતા કરવામાં જે કંઈ વિચક્ષણતા જોઈએ તે બતાવવાનો વિચાર રાખ્યો છે. કવિતા ઠીક છે, કવિતા ઠીક છે, કવિતા કવિતા અર્થે આરાધવા યોગ્ય. આ એક આપણે આગળ એક પત્ર એક પ્રશ્ન આવ્યો હતો ને સત્સંગમાં, ગીતને વિલાપ તુલ્ય જાણો, એટલે ઘણી રાગનો કોઈ એક પ્રકારનો આગ્રહ થઈ જાય અને કાવ્યની રચના કરી નાખે, કેમ કે રાગ બહુ ફાવતો ગમતો હોય એટલે પછી ટાઇલું અંદર નાખી દે, જોડકણું જ કાંઈ ઠેકાણું ન હોય, અર્થ નહીં, ગાંભીર્ય નહીં,
કોઈ તત્વ નહીં, કોઈ એકરૂપતા નહીં, કોઈ ગહનતા નહીં, પણ એ રાગમાં ફિટ બેસાડવા શબ્દ મારી મચડીને મૂકે, કારણ કે એને રાગ ગાવાનો આફરો ચડ્યો હોય તો શું થાય. પછી ઓલા ગર્ધર્ભની વાર્તા કહે ને ગધેડો, ઓલા શિયાળે કીધું કે શેરડી ખાધી છે, હવે ઓલો માલિકિયા હૂતો છે દંડો લઈને, મહેરબાની કરીને તું ગાઈસમાં, કેમ કે તારું અપલખણ છે, આપણે બે મરશું. પણ ઓલાએ કઈ વાત માની નહીં ગધેડાએ, અને શિયાળ સમજી ગયું કે આ ગાયા વિના રહેશે નહીં, અને ઓલો માલિક આવશે દંડા માર્યા વિના, એ નહીં રહે. શિયાળ ભાગી ગયો અને ગધેડાએ ગાવાનું શરૂ કર્યું કે આવી મીઠી શેરડી ખાધા પછી મને તો મૂડ આવી ગયો છે, ગાવાનું શરૂ કર્યું. એમ ઘણી વાર આપણને ભક્તિની અંદર દશાવાન પુરુષોના પદ આત્માની આમાંથી નીકળેલા આત્માને સ્પર્શીને એની બદલે ટાયલા ગાવાની અંદર માત્ર રાગ પ્રત્યેનો આપણો રાગ, રાગ પ્રત્યેનો અને આપણે ગાતા હોય અને પાછું માનીએ કે મારા જેવું તો બધાએ સાંભળજો, અરે કોઈ નથી સાંભળવાનો, આમાં તું તારા ઉદ્રેકને વેદે છે, વેદી લે. અંદરની ભાવના આવે ને એકરૂપ તું થા, કે જે ગુણ છે એની ગુણની ક્ષેપ ક્ષમતા જીવની અંદર ત્યારે ઉભી થાય. પદ ગાતા ગાતા વૈરાગ્યના પદની અંદર એ વૈરાગ્યના રંગે રંગાઈ જાય, પ્રભુના ગુણ ગાતા ગાતા એને પોતાના આત્માની મહત્તા અંદર વેદાય, એનું વેદન થવું જોઈએ. ગુણનું વેદન, ભાવનું વેદન, સ્વરૂપનું વેદન. એટલે આનંદગંજી દેવચંદ્રજી, અમૃતચંદ્રાચાર્યજી, આ બધાની જે રચનાઓ છે, અદ્ભુત રચનાઓ, કૃપાળુદેવની રચનાઓ. જ્ઞાન ન હોય તો પછી જડ ચેતનનું પદ ગાવામાં કંઈ ભાવ ન આવે, પણ જો વિચાર પાકો હોય તો એક એક વાર જેટલી જેટલી વારી પદ ગાઈએ ત્યારે બંને દ્રવ્યની ભિન્નતાનું ભેદ જ્ઞાનની જીવની પોતાની દશા વધતી જાય. તો કહે છે કે અહીંયા કવિતા કવિતા અર્થે આરાધવા યોગ્ય નથી, એ સાહિત્યનો વિષય છે અને બીજા અર્થની અંદર એક સ્વચ્છંદ છે, અંદર ઉભો થયેલો ભાવ છે અહમનો, ભલે રહેવો આવે સમી જાય, લખી લેવું ફાડી નાખવું, એમાં શું મને કોઈ ભાવ આવે લખવા. પણ જોયું કે આપણા ભાવ કાંઈ જગતને કલ્યાણકારી નથી, પણ આપણા ભાવનું આપણે વેદન લેવું તો લઈ લીધું, જોઈ લીધું, વાત પૂરી થઈ ગઈ ને. પણ આ તો કેના આગ્રહ રાખે, છપાવો જ, આ તમારી ચોપડીમાં અમારું આ તો છપાવવું જ જોઈએ. આ ગાંડપણ, આ ખેલ છે, આ વિવેકહીનતા. એટલે અહીંયા એ કહે છે કે સંસાર અર્થે આરાધવા યોગ્ય નથી. કોઈના કાવ્યો કોઈ કવિએ ઘણા કર્યા હોય પછી સ્પેશિયલ શો થાય કે નહીં, આજે એના કાવ્યોનું પઠન થશે, આજે સંગીતકારો છે બધા એની જ રચનાઓ આજે ગવાશે, એ સંસારાર્થ છે. પછી એનું પુરસ્કાર છે, એનું રેકગ્નેશન છે, એના ગુણગાન છે, એની ભક્તિ છે, એ કેવું સરસ કરે છે, કોણ એમાં ઉપાસ્ય કોણ બને છે, એ કવિ. અહીંયા ઉપાસ્ય કોને બનાવવાનો છે, પરમતત્વને, પરમતત્વને. તો સંસારાર્થ નથી, ભગવદ્ ભજનાર્થે આત્મકલ્યાણાર્થે જો તેનું પ્રયોજન થાય તો જીવને તે ગુણની ક્ષયોપમતાનું ફળ છે. પ્રભુનું, ભગવદનું, ભગવદ્ કહેતા આવો શુદ્ધ સ્વભાવ, એનું ભજન અને પોતાના નિજ આત્માનું કલ્યાણ, એ અર્થે જો કંઈ પ્રયોજન થાય, એવું પ્રયોજન જો કરવામાં આવે તો ગુણની ક્ષયોપમતાનું ફળ છે, તો એમાં જીવમાં ક્ષયોપસમ ભાવ આવે. ક્ષયોપસમ ભાવ એટલે તત્વને વધારે સમજે, મોહનીય ઓછો પડે, એ ક્ષયોપસમ કહેવાય. ઉપસમ થાય, કષાયો ઉપસમ થાય અને કષાયો ક્ષય થાય, એ ક્ષયોપસમનું બળ છે. આવું કૃપાળુદેવ પ્રેરણા કરી હતી જ્યારે સુણાવના મુંદાસને ભાવ થયો હતો. હવે એ તો એક કાંઈ ભણ્યો જ નથી, એ તો ખેડૂત નો દીકરો, ખેતી જ કરતો હતો અને યુવાન હતો, સીમ ની અંદર ખેતર કરે બસ એ જોઈએ. એમાં એમાં કૃપાળુ દેવ નો કઈ સંપર્ક થઈ ગયો, એ ફરક ચરોતર માં વિચાર વિહરતા હતા, એટલે વિચરતા હતા. અને એને પ્રભુ પ્રત્યે ભગવાન તરીકેનું ઓળખાણ થઈ ગયું. એની કથા તો લાંબી છે, કેટલા કષ્ટ પરિવારના એને સહન કર્યા, ખાવા ન દીએ ને, રાત્રિ ભોજન આને છોડી દીધું તો હું તો જમવા ન મળે એના ઘરની અંદર, મારે એને કનમૂળ વિના ખવાય નહીં કે સૂતું, ગાંડપણ છે વગેરે, પણ એને બધું સહન કર્યું. અને એણે જે કંઈ ભગવાન પાસેથી જાણ્યું હતું એનું કે મારે કવિતા બનાવવી છે, એક ભાવ વ્યક્ત કર્યો. એની પોતાની યોગ્યતા હોવાને કારણે કૃપાળુદેવ એને કહ્યું કે તમે અંબાલાલ પાસે રહીને બનાવજો, તમારે બનાવવી છે ને, અંબાલાલભાઈને આ બધું આવડે છે, તમે એના સાનિધ્યમાં કહ્યું. અહો રાજચંદ્રદેવ, રાત દિવસ મને રેજો રટણ. એ મુંદાસનું કાવ્ય, એની અંદર એને જે ઓળખાણ ભગવાનની અને ધર્મની, તો એના એ ગુણ એના ક્ષેપ સ્વરૂપે એના જીવનમાં આવ્યા. અમુક વખત પછી તો કૃપાળુદેવે લખ્યું એને કે એને કહો કે આ વસ્તુ વાપરવામાં કંઈ દોષ નથી, કંઈ ખાવ ઘઉં કે બધું વાપરે. એટલો બધો ક્ષયોપશમને કારણે હૃદયની અંદર એટલો કોણો થઈ ગયો, આર્દ્રતા આવી ગઈ, અને એ તો જીવનથી વિરક્ત થયો. તો તે સમયે આ આ કવિતાનો ગુણ આ છે. કાવ્ય તો નરસિંહે રચ્યા અને કાવ્ય મીરાએ પણ રચ્યા, પણ બધા જ કાવ્યો સમર્પણના. એનો અહમ સમર્પણ, એનો સ્વચ્છંદ સમર્પણ, એની જે કંઈ ચાતુર્ય છે કવિતા તરીકેનું, શબ્દનું, એ પણ એને સમર્પણ, અને એના રાગનું છે એ પણ સમર્પણ. એટલે પેલા એ કીધું બૈજુ બાવરાને, અકબર મહારાજાએ કીધું કે તું જેવું હરિદાસ પાસે ગાય છે અને હરિદાસ તારા ગુરુ જે ગાય છે એવું તું અમારા દરબારમાં ગાતો, તું શીખો છું તારા ગુરુ પાસેથી? તો કે સાહેબ, એ પરમાત્મા માટે ગાય છે, હું તમારી કૃપા માટે તમને રાજી રાખો. મારું કવિત અને મારું રાગ એ તો સંસાર આરાધન છે, હરિદાસને કોઈના બાપની પરવા નથી. એટલે જયારે અકબરે કેવડાયું કે સાંભળવા છે, તો હરિદાસ કે અકબર માટે આ હરિદાસ કોઈ દી ગાતા નથી. આ કુમારી છે, આ ભક્ત છે, આ કવિ છે. આપણને ખ્યાલ આવે કે કેટલી નાની નાની ક્ષુદ્ર બાબતમાં આપણે રોકાઈ જાય છે. એક ક્યાંક જો પદ ગાવા ન દીધું હોય ને તો મોઢું ચડી જાય ને ચાર દિવસથી સ્વાધ્યાયમાં ન દેખાય. વિચાર કરવો પડે, ક્યાંક સૂક્ષ્મ ભાવોને અવલોકન કરવા પડે, જાતની અંદર સમય જવું પડે. જે થવાનું હશે તે થશે, જે કાળે જે આવશે તો એની અંદર કોઈ પણ જાતનો હર્ષોક વિના એ કરશે. પણ મારો સ્વચ્છંદ અંદર ઉછાળા મારે તો મને ધ્યાનમાં આવવો જોઈએ, પછી સ્વાધ્યાયમાં હોય કે ભક્તિમાં હોય કે અન્યમાં હોય, કોઈ પણ હોય, ખ્યાલ આવવો જોઈએ કે આ આગ્રહ આપણો હું પણ આનો છું, આને પરમાર્થ અરે કઈ સંબંધ નથી, કારણ કે સમય શકતો નથી અને સમજ્યા તે. તો સાચી સમજણ કવિતાની, ઉપદેશની, કોઈ પણ ક્રિયાની, કોઈ પણ આરાધનાની, એની સાચી સમજણ શું છે? એને સમય જતા આવડે તો, જો એ સમય ન શકે તો એ સિવાય, આ સિવાયનું કોઈ પ્રયોજન થયું, પ્રયોજન બદલાઈ ગયું, અને એ પ્રયોજન એને ક્ષયોપશમતા નહીં કરે, એને ઉપશમ નહીં કરે, એમાં રાગની કસાઈની વૃદ્ધિ થશે. ભલે સૂક્ષ્મ કણ છે, માન કસાય તો બહુ સૂક્ષ્મ હોય ને, બાહુબળીજીનો માન કસાય કેટલો હશે, કેટલો સૂક્ષ્મ કણીનો હશે. પણ કુંતકુંદાચાર્ય ભગવાન કહે છે, અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જીવને, તે હોય આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને.
આત્માને આશ્રય તે જુદા છે. સમયસરજી, આત્મા અને આશ્રવ બે જુદા છે. આ ભેદ જેને પકડાય કે આશ્રવ છે, મારો ભાવ એ આશ્રવ છે. ખૂબ સૂક્ષ્મતા છે સાધના માર્ગમાં. હરપળે આપણે સાધનાની અંદર જ છીએ, પણ વિવેકના અભાવે આપણે એનો લાભ લઈ શકતા તણાઈ જઈએ છીએ. નહીં તો પ્રત્યેક ક્ષણ આપણી સાધનાની, સંસારની વચ્ચે છીએ, સંયોગોની વચ્ચે છીએ, તો સંસારનો સંયોગ એ પરમાર્થ તરફ પ્રેરે છે. સ્વાધ્યાયનો વ્યવહાર, ભક્તિનો વ્યવહાર, યાત્રાનો વ્યવહાર, આ બધા વ્યવહાર પરમાર્થ તરફ પ્રેરવા માટે આપણે કર્યા છે કે સંસાર વધારવા માટે કર્યા છે? તો એ વ્યવહારમાં જ્યારે આપણે છીએ ત્યારે આપણો વિવેક જો જાગૃત ન હોય તો એ પરમાર્થ પ્રત્યે પ્રેવાર જેને કૃપાળુ દેવે સંમત કર્યા છે તે સંમત ન થયો, એમ પ્રતિક્ષણ આપણી સાધનાની જ છે. પણ જીવની અપ્રમત્તતા છે. ગયા સ્વાધ્યાય આવ્યું ને, પ્રમત દશા અને અપ્રમત દશા, એને ત્યારે અપ્રમત થવું જોઈએ. એ પ્રમત પોતાના સ્વભાવની અંદર પ્રમત છે. સ્વભાવ એટલે અહંભાવ, નિજ સ્વચન, એમાં પ્રમત હોવાને કારણે એને આ ઉક્ષમ ગુણનો લાભ. ક્ષયોપસમ, પ્રત્યેક સ્વાધ્યાય ક્ષયોપસમ આપવા જોઈએ. પ્રત્યેક ભક્તિ ક્ષયોપસમ આપે, ભલે ક્ષાયિક ન થાય, ક્ષયોપસમ આપે. કોઈને કોઈ કસાઈને એ સમાવી દે, એવું એની અંદર તાકાત છે. જાગૃતિ જીવની હોય તો, જીવની ગ્રાહકતા હોવી જોઈએ. ઇફ રિસેપ્શન ઇઝ પુઅર, તો ડિલિવરી ગમે તે પ્રકારની હોય તો. કોઈ માણસ ખૂબ સારા સારા બોધ કરે પણ રિસેપ્શન ઇઝ પુઅર, શું થાય? નિષ્ફળ, પરિણામ કઈ ન થાય. મેઘ વરસે છે પણ ધરતીની અંદર એ પાત્રતા નથી, યોગ્યતા નથી, તો શું થાય? મેઘ નિષ્ફળ જાય, બીજ રોપાય નહીં, બીજ વેરાય છે, ઉગતા નથી, બળી જાય છે. કારણ, ક્ષેત્રની વિશુદ્ધિ નથી. આ જે ઝીલનાર છે, બીજ ઝીલાય છે અને મેઘ ઝીલાય છે. જ્યારે આપણે આ ભક્તિ અને સ્વાધ્યાયના કાર્યક્રમ કરીએ છીએ ત્યારે જ્ઞાની પુરુષના વચનમાંથી બીજ આવે છે સત્યના. આપણને ખબર નથી, શબ્દો સાંભળીએ છીએ પણ શબ્દમાંથી આવા સત્યના બીજ વાવાતા જાય છે. કૃપાળુ દેવે મુનિઓને આગાખાનના બંગલે કીધું હતું કે આજે જે બીજ વાવ્યું છે એને ખોતરશો નહીં. અને મેઘ આ ઉપદેશના બધા થતા જાય છે. લાભ નથી મળતો એનું કારણ ક્ષેત્રની વિશુદ્ધિ નથી. સદ વિવેક, સદ અસદના વિવેક વિના એ શક્ય નથી. તો કે છે, ક્ષયોપસમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપસમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં કે સમાધિ થઈ નહીં, તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. કેવું છે કઈ પ્રેઝન્ટ એજ્યુકેશન વિશે? વાત પૂરી થઈ. યુ લર્ન એ લોટ. અમે છોકરાને ઓસ્ટ્રેલિયા મોકલ્યો છે, લંડન મોકલ્યો છે, અમેરિકા, જ્યાં મોકલ્યો મોકલ, એ વિદ્યાની અંદર એની પાસે ઉપસમ ગુણ વિવેક અને સમાધિની કોઈ પાત્રતા આવશે ખરી? આવે એવી કોઈ સંભાવના છે? તો કે છે, રૂડા જીવે આગ્રહ ન રાખો. અને આગ્રહ રાખે એ કોણ, શું કહેવાય? વાત આપણે નથી કરવી, આપણી જ વાત ભગવાન આપણા મોઢે કરાવી દઈએ છે, આપણે કાંઈ નથી કરવી. હાલ હવે ઘણું કરી મોતીની ખરીદી બંધ રાખી છે, વિલાયતમાં છે તેનો અનુક્રમે વેચવાનો વિચાર રાખ્યો છે. જો આ પ્રસંગ ન હોત તો તે પ્રસંગમાં ઉદ્ભવ થતી જંજાળ અને તેનું ઉપસમાવું થાત નહીં. હવે તે સ્વસંવેદ્ય રૂપે અનુભવમાં આવેલ છે, તે પણ એક પ્રકારનું પ્રારબ્ધ નિવર્તન રૂપ છે. સ્વવિગત જ્ઞાન વાર્તાનો હવે પત્ર લખશો તો ઘણું કરી તેનો ઉત્તર લખીશું. જો આગળના પત્રમાં છે લખાતું નથી, એનું ચિત્તનું સંક્ષેપણું છે. પોસ્ટ વધ 14 પત્ર છે, મહાવધ 4 લખે છે કે હવે પત્ર લખશો તો અમે તમને લખી શકીશું, જવાબ આપશું. કંઈક ચિત્તની નિર્મળતા વધતી જાય, ક્ષયોપસમ પણ વધતું જાય. આ બધા જેમ જેમ ચિંતનની ધારા, આ બધા ગુણો પ્રગટે છે. આ બધા આત્મિક ગુણો, આમાં કંઈ અહમ નથી પ્રગટતો કે લાવો હોય કયો એના જવાબ દઈ દે, એ વાત નથી. હવે તમે લખશો તો જરૂર તમને કંઈક ને કંઈક જ્ઞાન વાર્તા હશે તો અમે તમને ઉત્તર લખી શકીશું. તો કે છે, કારણ કે ધંધાનું સંક્ષેપ પણ બતાવ્યું, મોતીની ખરીદી બંધ રાખી છે, વિલાયતમાં માલ છે બધો પણ વેચવાનો છે, વગેરે વગેરે. આ બધી એની વ્યવહારિક વાત છે. પણ આ બધી જંજાળ કે છે આ ઉદ્ભવ થઈ અને એમાંથી પસાર થયા તો આ ઉપશમ આવી ગયો. ઉપશમ આવી ગયો. સંસારના પ્રત્યેક પ્રસંગમાંથી જીવનમાં બોધ મળવો જોઈએ. આટલા વર્ષ સુધી જીવન જીવવા પછી એવું લાગવું જોઈએ ને કે આ જીવન ખોટું છે. એમ કે છે, હવે તે સ્વસંવેદ્ય રૂપે અનુભવમાં આવેલ છે. જે તત્વજ્ઞાન હતું કે સંસાર અસાર છે અથવા તો આ બધું સંયોગો નિરર્થક વગેરે વગેરે જે હોય તે સ્વસંવેદ્ય રૂપે અનુભવમાં આવે. હવે આ અમારો સ્વસંવેદ્ય છે. અમને સંસાર અનિત્ય છે, બાર ભાવનાઓ, સંસાર અશરણ છે, સંસાર અસાર છે, આ બધી વાત હતી એ તત્વજ્ઞાન.